થી સવાઈ સારવી પરમાનો શાસ્ત્ર છે. એની એક એક ગાથા ને એક એક શ્લોક આત્માના જે અદભુત સ્વરૂપ છે એને બતાવનાર છે, અથવા ભેદ જ્ઞાનથી ભરેલું શાસ્ત્ર છે. જેટલા અત્યાર સુધી શિવ પરમાત્મા થયા એ બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. ભેદ વિજ્ઞાન મૂળ છે, અભેદના અનુભવ માટે ભેદ વિજ્ઞાન મૂળ છે. દ્રવ્ય અને પર્યાયની સ્વભાવથી ભિન્નતા હોવા છતાં અનાદિકાળથી આત્મા પોતાના આત્માને પરિણામથી સહિત માની અને પરિણામનો સ્વામી બની પર્યાય દ્રષ્ટિ કરી અને એનું કરતા ભોગતા હું જ છું એમ અનાદિકાળથી માનતો આવે છે. કરતા ભોગતા પણ પરિણામમાં છે. કરતા ભોગતા પણ ત્રિકાળી સામાન શુદ્ધ આત્મા છે, એ તો અકારક અને અવેદક છે, એ તો નિષ્ક્રિય પરમાત્મા છે. એક પડખું અકર્તાનું છે અને બીજા પડખામાં ક્રિયા થાય છે કર્તા. અકર્તા ને કરતા બે મળીને આખો પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે ખરો, પણ પ્રમાણ જ્ઞાનનો વિષય એ ઉપાધિ નથી. એમાંથી પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી જ ઉપાધિ તત્વ શોધી કાઢવાનો છે. તો એક અંશ ઉપાધિ છે અને બીજો અંશ હે છે. ધ્રુવ અંશ છે ઉપાધિ છે અને ઉપાધિ અંશ છે તે હે છે. બહારમાં તો કઈ હે ઉપાધિ પ્રશ્ન છે જ નહીં, પ્રમાણની બહાર કરવા જેવું જ નથી. બીજા શું કરે છે એની ચિંતાથી બસ થાવ. બીજા મારા માટે શું કહે છે એ વિકલ્પથી બસ થાવ. હું તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છું, અનાદિ અનંત ઉત્પાદ પદાર્થ છે, એ પદાર્થનું સ્વરૂપ છે. પણ એ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી જે આત્મા શુદ્ધ નહીં કાઢે છે, નિશ્ચય નહીં નિકાલે છે, તે જીન વચનમાં કુશળ છે. એમ મહાસમર્થ આચાર્ય કાર્તિક અનુપ્રેક્ષા થયા. કાર્તિક સ્વામી તેઓ શ્રી ફરમાવે છે, આ એક જગતની ભૂલ રહી ગઈ છે. આગમ સિદ્ધાંત શાસ્ત્રો પદાર્થની પ્રસિદ્ધિ સિદ્ધિ કરવા માટે કહે છે કે આત્મા ઉત્પાદ સ્વરૂપે છે, વ્યય સ્વરૂપે છે, ધ્રુવ સ્વરૂપે છે. ત્રણ અંશ આત્માના જ ભાગ છે. એક અપેક્ષા એ અભેદ પદાર્થ આત્મા પણ છે, પણ એ પરિણામી આત્મા ઉપાધિ નથી. પરિણામી માં અપરિણામી ઉપાધે ને પરિણામ હે છે તો પરિણામી. પર્યાય સાપેક્ષ થી જો આત્માને તો એ આત્મા પરિણામી પણ છે. સાંખ્ય મત કહે છે અપરિણામી, એવું જૈન દર્શન કહેતું નથી. તેમ પરિણામી કહીને પણ જો એ આત્મા ઉપાધિ માને તો એ પણ અજૈન છે, એ જૈન નથી. કેમ કે પરિણામી માં તો નવે તત્વ આવી ગયા, મિથ્યાત્વ પણ આવી ગયું. એમાં મિથ્યાત્વે પરણવે છે ને તો પરિણામીમાં મિથ્યાત્વ અર્થ કશા એવું બધા આવી ગયા આશરો, તો એ પરિણામી તત્વ ઉપાધિ નથી. પરિણામીમાં અપરિણામી ઉપાધે અને પરિણામ હે એમ અંદર પરિણામીમાં બે વિભાગ છે. પરિણામી પદાર્થ એમાં ધ્રુવ પણ આવી ગયું અને એમાં પર્યાય પણ આવી ગયું. પર્યાય માત્ર હે અને શુદ્ધ આત્મા ઉપાધે. આમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. પર પદાર્થ છ દ્રવ્ય તો આત્માથી તદ્દન એની તો નાસ્તી છે આત્મામાં, એવું સમયસાર શાસ્ત્રો અત્યારે અમારી સામે ઘણા પંડિતોના પ્રશ્ન આવી રહ્યા છે કે તમે ઉત્પાદ વેદ્યુત્તમ શક્તિમાંથી કટકા કેમ કરો છો? ભાઈ બાપુ, આ કટકાનો પ્રશ્ન નથી, કટકાનો પ્રશ્ન નથી. છતાં નય વિભાગની યુક્તિ વડે કટકા કર્યા વિના અનુભૂતિ પણ થઈ શકશે નહીં, અને અનુભૂતિ થતા એ કટકા જોડાય પણ જશે અને જ્ઞેય પણ થશે. ગુપ્ત ચમત્કાર છે. રહી તો સદાન થતા નિર્મળ પર્યાયથી હું સહિત છું એવું જ્ઞાન પણ તે સમયે થાય છે. ઉત્પાદથી રહીત નું સિદ્ધાંત થતા ઉત્પાદથી સહિત હું છું એવું જ્ઞાનમાં જ્ઞેય પણ ભાસે છે, ધ્યેય પણ ભાસતું નથી. ધ્યેય તો ધ્રુવ પરમાત્મા એક જ. આવી અંદરના ગુપ્ત મિટકારની વાત છે. ઘણા વર્ષોથી અમને તો પંડિતો મળે તો કે આ તમે કટકા કેમ કરો? પ્રમાણના પક્ષવાળાને નય વિભાગની યુક્તિ ખ્યાલમાં આવતી નથી. એનો દોષ નથી, એને ખ્યાલમાં આવતો નથી. અંદરમાં જ એ ઉપાદેય છે. નવ તત્વ હે છે, પરિણામના ભેદો છે ને તે હે છે, અને એમાં છુપાયેલો જે આત્મા ભગવાન એ એક ઉપાદેય છે. આવું તો ચોખ્ખું પાઠ છે બધી જગ્યાએ. હવે આપણે આજે 31 કથા લેવાનો ભાવ છે. 31 ગાથા ત્યાં લીધી હતી હિંમતનગર, એ અત્યારે લેવાનો ભાવ છે. એ ભાવ કેમ આવ્યો? એ જગતની બે પ્રકારે ભૂલચાલી આવે છે. જગતના જીવોના આપણે વિભાગ કરીએ તો સામાન્ય જન સમુદાય તો કોઈથી ધર્મ માને છે, એટલે રાગથી ધર્મ માને છે. અને જરાક શાસ્ત્રનું ભણતર થયું તો એને જ્ઞાનથી ધર્મ માનવા મળ્યું, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન. એક તો રાગને આત્મા કહે ને બીજો ઇન્દ્રિય જ્ઞાનને આત્મા કહે છે. ઇન્દ્રિય જ્ઞાન આત્મા નથી. ઇન્દ્રિય જ્ઞાન જ નથી તો જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાનને જ્યાં સુધી જીવ જ્ઞાન માનશે ત્યાં સુધી એમાં હે બુદ્ધિ નહીં આવે. એ બુદ્ધિ આવ્યા વિના અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ નહીં થાય. એવી અપૂર્વ ગાથા મોહના ક્ષયની ગાથા છે. આ દર્શન મોહના નાટનો ઉપાયમાં છે. પછી 32-33 તો ચારિત્ર મોહનો ઉપશમ ને ક્ષય કેમ થાય એની ગાથા છે. મુનિરાજ માટેની ગાથા છે. અથવા જેને મુનિ થવું હોય એને પહેલેથી અત્યારે સમજી લેવું જોઈએ કે હું મુનિ થાઉં ત્યારે મારી આ સ્થિતિ થશે, એ પહેલેથી ભણી લેવું જોઈએ. અપૂર્વ ગાથા છે 31. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે, ભગવાન આત્મા ભિન્ન છે. રાગ તો ભિન્ન છે, રાગ તો આત્માથી સર્વથા ભિન્ન છે. એમ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પણ સર્વથા ભિન્ન છે. કેમ કે ભાવ ઇન્દ્રિય પણ કર્મની જાત છે, એમાં જ્ઞાન ચેતના નથી. શાસ્ત્ર જ્ઞાન એ કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નથી. ન્યાય શું એમાં ન્યાય છે? સાંભળ ભાઈ, જ્ઞાન ચેતના તો પરમાત્મા એને કહે છે જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એ આત્મસન્મુખ પરિણામ. એ અતિન્દ્રિય જ્ઞાન છે તે જ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનનું જ્ઞેય છે, પણ પોતે જ્ઞાન થવું અશક્ય છે. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી. મોરાજા એનું નામ જ્ઞાન રાખ્યું. વ્યવહારને એને જ્ઞાન તરીકે સંબોધે છે, પણ પરમાત્મા એને કહે છે કે એ વ્યવહારને એનું કથન અસત્ય છે, ભૂલો પડી ગયો તું. એ જ્ઞાન નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય આશ્રિત છે, દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને પ્રવર્તે છે. એને આત્માનું અવલંબન નથી ભાવિન્દ્રિયને. ઇન્દ્રિય આત્માને પ્રસિદ્ધ કરતી નથી, ભાવ ઇન્દ્રિય આત્મામાં કથનચિત પણ અભેદ થતી નથી. ભાવ ઇન્દ્રિય તો જ્ઞેયાશ્રિત છે, એ જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે અને જ્ઞેયમાં અભેદ થાય છે. માટે એ જ્ઞેયનો ભાવ કયો? જેમ રાગને ભાવકનો ભાવ કયો, રાગાદી વિકારી ભાવ છે એને પરમાત્મા ભાવકનો ભાવ કહે છે, નાયકનો ભાવ નથી. પુણ્યપાપના પરિણામ બે લઈ લેવા, એ ભાવકનો ભાવ નથી. રાગ કસાયની તીવ્રતા હો કે કસાયની મંદતા હો, પાંચમા વ્રતના પરિણામ સાચા મુનિરાજને સંયોગ રૂપે છે, એ ભાવકનો ભાવ છે, નાયકનો ભાવ નથી. એવી જ રીતે આ ઇન્દ્રિય જ્ઞાનને પરમાત્મા જ્ઞેયના ભાવ તરીકે જાહેર કરે છે, જ્ઞાયકનો ભાવ નથી. આ વાત સમયસારમાં છે, એક ભાવકનો ભાવ અને બીજો જ્ઞેયનો ભાવ. ભાવકનો ભાવ, ભાવક એટલે દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મના લક્ષ્ય થતો આ જે પરિણામ વિકારી, દ્રવ્ય કર્મ ભાવક છે અને એના લક્ષ્ય થતો વિકારી ભાવ તે ભાવકનો ભાવ છે. એનો સ્વામી ભાવક છે, એનો સ્વામી આત્મા. આ બધું છે શાસ્ત્રમાં. ઉદગલ દ્રવ્ય જેનો સ્વામી છે, ભાવક તો દ્રવ્ય કર્મ છે, અને દ્રવ્ય કર્મના સંગમાં જે પરિણતિ પ્રગટ થાય એને તેનો ભાવ કહેવામાં આવે છે, ભાવકનો ભાવ છે, જ્ઞાયક પરમાત્માનો ભાવ નથી. એ પરિણામ જીવના નથી, કેમ કે જીવની સાથે અણમળતા છે વિકારી ભાવ. એ સામાન્યનો વિશેષ નથી. સામાન્ય અતિન્દ્રિય જ્ઞાનને આનંદમય પરમાત્મા, એનો વિશેષ તો એની જાતના પરિણામ, એને એનું વિશેષ કહેવાય. વિશેષ એટલે પર્યાય, પરિણામ, દશા, હાલત. પણ રાગાદી ભાવ તો ભાવકનો ભાવ છે, એ મારો ભાવ નહીં, મારી જાતને આરે મળતો નથી. એનામાં ચેતનાનો અભાવ છે, એ તો જડ અને અચેતન છે. રાગાદી ભાવકનો ભાવ, ભાવકના ભાવથી તો આત્મા ભિન્ન છે. હવે અહીંયા તો જ્ઞેયના ભાવથી જ્ઞાયક ભિન્ન છે, એટલે ઓલી ભૂમિકા પેલા માંડી, ભાવકના ભાવથી આત્મા ભિન્ન, પુણપાપથી આત્મા ભિન્ન છે. જે જેની જેનામાં નાસ્તી હોય એને કેવી રીતે કરે આ અસ્થિ નાસ્તિ? ભેદ જ્ઞાનનું મૂળ્યું છે અસ્થિ નાસ્તિ અનેકમ. આત્મા આત્મા પણ છે ને પુણપાપ પણ નથી. પુણપાપની નાસ્તી છે, પુણપાપની એનામાં ભલે અસ્થિ હો પણ મારામાં તો જેમાં જે નથી એને કરે ને ભોગવે, એ તો અપ્રતિબુદ્ધનું લક્ષણ છે, અજ્ઞાની બકે છે. બકે છે એમ શબ્દ છે શાસ્ત્રમાં, હો મારી વાત નથી કરતો. આચાર્ય ભગવાનને કરુણા આવી છે, ત્યારે શું આ બકવાટ કરી રહ્યો છો કે આત્મા રાગને કરે પુણપાપને કરે? તારો બકવાદ છે, આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનને કરે. આ જ્ઞાન થાય એને કરે એવો ઉપચાર ભલે જ્ઞાન ઉપર આવે, પણ રાગને આત્મા કરે તો આત્માના સ્વભાવમાં નથી. એ તો અજ્ઞાનમાંથી ઊભું થયેલું તારી કલ્પના છે. એટલે જ્યાં સુધી હું રાગને કરું છું એવી ભ્રાંતિ તને છે, ત્યાં સુધી મોક્ષની વાતો દૂર રહો પણ સમ્યક દર્શન થતું નથી. એટલી અત્યંત ભિન્નતા છે આત્માને ભાવ કરવાની. એ જે રાગાદી ભાવ છે પ્રગટ થાય છે પર્યાય પુણપાપના પરિણામ, એ ભાવકનો ભાવ છે, એ જ્ઞાયકનો ભાવ નથી. અણમળતા ભાવો છે, આત્માના ચેતન સ્વભાવથી મળતા નથી. એ તો તો દૂર રહો. પણ એક સૂક્ષ્મ ગુપ્ત ચમત્કાર બીજો છે, એ 31મી ગાથામાં કહેવામાં આવે. પંડિતોની ભૂલ અથવા દ્રવ્યલિંગીની ભૂલ, મોક્ષમાર પ્રકાશમાં દ્રવ્યલિંગીની ભૂલ આ બધા 31મી ગાથાનો આધાર. એ ભૂલ શું છે કે જે શાસ્ત્રના લક્ષવાળું જ્ઞાન છે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. કેમ કે જ્ઞાનને જ્ઞાનની ઉત્પત્તિમાં પરલક્ષ ન હોય, પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ, આ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન પરના લક્ષે કદી ઉત્પન્ન થાય જ નહીં, જ્ઞેયના લક્ષે જ્ઞાન થાય જ નહીં, જ્ઞાયકના લક્ષે જ્ઞાન થાય. ત્રિકાળ બાધિત નિયમ, ચોથો કાળ હોય, પાંચમો કાળ હોય, કોઈ પણ કાળ હોય, સિદ્ધાંત ભરે નહીં. હવે અહીંયા કે છે કે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાયકનો ભાવ છે કે જ્ઞેયનો ભાવ છે, કે જ્ઞેયનો ભાવ છે, કે આ જ્ઞાયકનો ભાવ જ્ઞેયનો ભાવ એટલે જ્ઞેયના સંબંધથી જે જ્ઞેયનો જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય. શાસ્ત્રના શબ્દો આ જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાન નથી, અજ્ઞાન છે, અથવા તે ઇન્દ્રિય જ્ઞાન ભાવેન્દ્રિય છે. જ્ઞેયના સંગે ભાવ થાય છે માટે તે જ્ઞેયનો ભાવ છે, જ્ઞાયકને આશ્રય થતો નથી માટે તે જ્ઞાયકનો ભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન ભાઈ અહીંયા કઈ પાત્રો નો તો આવો ને ભાઈ, ને કઈ આવા જો આવી જાય. ધીરુભાઈ, ધીરુભાઈ ટ્રેનમાં ભેગા હતા, આવો. ગોસરભાઈ, ગોસરભાઈ આ બાજુ ફરીને આવો. હા, મને વાત કરી, મને ટ્રેનમાં તમારી ઓળખાણ આપી. હવે આજે પહેલો દિવસ છે ને, પછી વ્યવસ્થિત થઈ જશે. કાલ તો બધું આમ ગોઠવાઈ જશે હરખો, એટલે નાકર નહીં થાય.
એનો કબજો લે છે કાલે મળે,
હે,
આનો કબજો જ કાલે મળે,
કાલે મળે. હવે બરાબર, તો બરાબર
છે જ આ વ્યવસ્થા.
હા, એટલે વ્યવસ્થા કાલ હરખો આજે કરી લેશે,
કાલ સાંજે
થઈ જશે. સારી, કારણ કે ભાઈઓ તો બહુ આવક તો ચાલુ છે, શું કહ્યું. આ જેટલો જીવ પુંજથી છેતરાણો છે, ઠગાયો છે, પુંજથી ધર્મ, પુંજના પરિણામને આત્મા કરે ને ભોગવે, મિથ્યા છે, મિથ્યા દ્રષ્ટિ છે, પુંજ થાય ને જાણે પણ કરે નહીં, થાય ને કરે નહીં, એ એક આશ્ચર્યની વાત છે. હવે અકર્તા થાય ત્યારે પુનપાપનો અભાવ થવો જોઈએ, કેમ નથી થતો. પુનપાપ થાય છે ને આત્મા કરતા રહે છે, જ્ઞાતા થઈને એને જાણે છે પણ કરતો નથી. કોઈ અદભુત અંદરની વાત. આ તો એ ગુરુદેવ પાયકા ને અંદરની વાત કરી, એને ગ્રહણ કરનારા બિરલા,
બરાબર,
ભક્તોમાં પણ બિરલા છે. આ પુનપાપના ભાવ થાય છે એની ક્યાં ના છે, પણ એની કરતા બુદ્ધિ છોડી દેતું, તો કરતા બુદ્ધિ છોડી દઉં તો પુનપાપ નો ઉત્પાદ ન થવો જોઈએ. ત્યારે કહેવાય કે ના, કરતા કરતા પણ જ્ઞાયકને જાણ્યા કરે, અને સ્થિરતાની કમજોરી હોય તો પુનપાપના પરિણામ થયા કરે, પણ હું એનો કરતા છું ને મારાથી થયા છે પુનપાપ, એ શ્રદ્ધા એનો સ્વીકાર કરતી નથી. આવી સ્થિતિ છે. એમ ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન જે ભાવેન્દ્રિય છે, ખંડ જ્ઞાન, એનાથી જયારે ભેદ જ્ઞાન થાય જ્યારે આત્માનો અનુભવ થાય એટલે મોહનો નાશ થઈ જાય અને ઇન્દ્રિય જ્ઞાન પછી રહી જાય. અનુભવના કાળે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય ક્ષણભર અને અતિન્દ્રિય જ્ઞાન થઈને આત્માને પ્રસિદ્ધ કરે અતિન્દ્રિય જ્ઞાન. પછી સવિકલ દશામાં આવતા ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય તો રહેશે જેમ પુણ્ય પાપ રહીએ થોડો ટાઈમ, પછી થોડો ટાઈમ માટે છે પુણ્ય પાપ અને ઇન્દ્રિય જ્ઞાન એ થોડા ટાઈમ માટે છે. પછી તો પરમાત્મા દશા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે ભાવ ઇન્દ્રિયનો ક્ષય અને પુણ્ય પાપનો પણ ક્ષય થઈ જાય છે. તો અહીંયા કહે છે કે જે ઠગાણો છે પુંજથી જગત આખું પુંજથી ઠગાય અને પંડિતો શાસ્ત્ર જ્ઞાનથી ઠગાણો એને જ્ઞાન માને છે. સર્વજ્ઞ ભગવાન એને જ્ઞાન કહેતા નથી, એ તો જ્ઞેય છે. જ્ઞેય કેમ? એનું નામ કે જ્ઞેયના સંગે ભાવ થાય છે માટે એને જ્ઞેયનો ભાવ કયો. અને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એને જ્ઞાયક નો ભાવ કહેવાય. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ભાવ ઇન્દ્રિયમાં આત્માનો અનુભવ થતો નથી. શ્રીમદ રાજચંદ્રજીએ આના માટે એક બહુ સરસ વાત કરી છે. અનંત કાળથી સાંભળજો, એક અવતારી પુરુષ થઈ ગયા છે. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, વાયપરો શબ્દ જ્ઞાન, તો જ્ઞાન તો કઈ ભવનો હેતુ દુઃખનું કારણ તો થાય નહીં, છતાં જ્ઞાન શબ્દ કેમ વાયપરો? એ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય એને જ્ઞાન શબ્દ મૂક્યો કે કોઈ ચતુર ભીડલો હશે તો જ્ઞાન નો અર્થ કરશે. સાધકની નજર અહીંયા જાય છે કે આ જ્ઞાન ભવ કેમ લખ્યું, કે જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય એ ભવ નો હેતુ છે. અહીંયા સમ્ય જ્ઞાન મિથ્યા જ્ઞાન એવો શબ્દ વિશેષણ ન મૂક્યા, જ્ઞાન શબ્દ મૂકી દીધું. અહીંયા અતિન્દ્રિય જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન એવો શબ્દ નહીં મૂક્યો, કોઈ વિશેષણ નહીં, જ્ઞાન. જે જ્ઞાન ભવેતુ થતું હતું અનંત કાળથી હો, એમાં રાગ ભવેતુ થતું હતું એમ ન લેખું. કેમ કે રાગ સેકન્ડરી છે, ફર્સ્ટ તો ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે અને ભાવ ઇન્દ્રિય પરને જાણીને રાગ ઉત્પન્ન કરે છે, માટે સંસારનું મૂળિયું ભાવ ઇન્દ્રિય છે. જ્ઞાન બંધ નું કારણ નથી, ઉપયોગ બંધ નું કારણ નથી, આ તો ભાવ ઇન્દ્રિયની વાત ચાલે છે. ખતવામાં ફેર થાય નહીં, ધ્યાન રાખજો. આ ઇન્દ્રિય જ્ઞાનના નિષેધની વાત ચાલે છે. જ્ઞાનનો નિષેધ કોઈ ન કરે ને કરાવે નહીં, અને ઇન્દ્રિય જ્ઞાનને રાગનો નિષેધ કરાવે કરાવે ને કરાવે, એનું નામ સાધક જ્ઞાની છે. પંપાળે નહીં પણ પરિણામ નહીં. આ જે બંધનું કારણ છે એ કેવી રીતે ઉપાધિ થતું હોઈ શકે? માટે આ જે 31મી ગાથા છે એમાં ભગવાને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું, એ ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું, ગૌતમ ગણધરે ઝીલું, અને પરંપરામાં કુનકુંદાચાર્ય ભગવાન થયા કે શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. હે પંડિતો વિદ્વાનો, વિદ્વાન ને કહે છે હવે, હે પંડિતો વિદ્વાનો, આ શાસ્ત્ર જ્ઞાન કે તમે જ્ઞાન માનશો તો એ તો અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. અજ્ઞાન એટલે જે આત્માને પ્રસિદ્ધ ન કરે એનું નામ અજ્ઞાન. એના માટે શ્રીમદજીએ કહ્યું, આ શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનનો મદ બહુ બુરો છે. પુણશાળીને તો પુણ્યનો મદ હોય પણ વક્તા ને જ્ઞાન નો ઉધાર એવો થઈ જાય, હજારો લાખો લોકો મોઢે હોય અને સભાને રંજન કરી દે, એ છે કે મરી ગયો જ્ઞાનના મદમાં. ભાઈ જ્ઞાનનો મદ બહુ બુરો છે, પૈસાના મદ કરતા વધારે. માણિકભાઈ લક્ષ્મીનો મદ, હા યુવા ભગવાન નો મદ, રૂપ નો મદ, એવા મદ તો ઘણા પ્રકાર ના હોય ને. આ જ્ઞાન નો મદ તો મારી નાખ્યો, એમાં છેતરાઈ જાય. મને જ્ઞાન તો પ્રગટ થઈ ગયું છે, આ જગત તો કઈ ખબર નથી, શાસ્ત્ર જ્ઞાન આવડતો નથી, છત્રીના નામ આવડતા નથી, નવ તત્વ ના નામ આવડતા નથી, નય નિક્ષેપ પ્રમાણ કઈ જાણતા નથી. અમે તો બધું જાણીએ છીએ, આ તો હું કઈ જાણતો નથી. એ શ્રીમદે કહ્યું કે અનંત કાળથી જોજો જ્ઞાન ભવ હેતુ થતું હતું, રાગ ભવ હેતુ થતું હતું એમ ન લખતા. રાગની ઉત્પત્તિ ભાવ ઇન્દ્રિયથી થાય છે, કેમ કે ભાવ ઇન્દ્રિય જેને જાણે એમાં મમતા કર્યા વિના રહે જ નહીં. આ 200 વર્ષ પહેલા ટ્રનુબલજી સાહેબ થયા છે, મોક્ષમાં પ્રકાશમાં આ વાત કરી છે. જગત ઇન્દ્રિય જ્ઞાનને ગુણ માને છે, જ્ઞાનીઓ એને દોષ માને છે. શાસ્ત્ર જ્ઞાન હો પ્રભાકરભાઈ, રાગ તો દોષ છે, રાગ ને તો બધા દોષ કહે છે, બંધનું કારણ છે, આ પોતાને ઉત્પન્ન કરનાર છે, કસાય છે. પણ કહે છે કે ભગવાન આત્માના લક્ષને છોડીને, શુદ્ધ આત્માનું અવલંબન છોડી અને પરનું જ્ઞેયનું અવલંબન લેવા જાય છે, એ અવલંબન આપતું તો નથી કોઈ, કોઈ પદાર્થ કોઈ અવલંબન ના આપે, પણ એને ભ્રાંતિ થઈ છે કે શાસ્ત્રના લક્ષે મને જ્ઞાન થાય છે. જ્ઞેયના લક્ષે જ્ઞાનનો જન્મ જ ન થાય, નાયકના લક્ષે જ જ્ઞાનનો જન્મ થાય, એનું નામ જ્ઞાન છે. માટે ઇન્દ્રિય જ્ઞાન, જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુ થતું હતું એટલે ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાન આપૂર્તાને ઉત્પન્ન કરનારું છે, ભવ હેતુ થતું હતું. તેને સમય માત્રમાં જાત્યાંતર કર્યું, એક સમયમાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ સ્વલક્ષ્ય થાય છે. તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કર્યું અને ભવ નિવૃત્તિ રૂપે થયું. પેલા ભવ પ્રવૃત્તિ રૂપ હતું જ્ઞાન, જ્ઞાનની જાત બદલી ગઈ. ખરેખર જ્ઞાન નહોતું પણ જ્ઞેય હતું, પણ જ્ઞેયના જ્ઞેયમાં જ્ઞાનની ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ નીકળી તો ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય તરીકે જાણવા મળ્યું. જ્ઞાન પેલા અજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન ભાગતું હતું, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. અરે મેળવું, અરે આ તો જ્ઞેય છે, આ તો જ્ઞાન નથી. બહુ નિવૃત્તિરૂપ થઈ ગયું, સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. મિથ્યા તો ગયું, મોક્ષ માર્ગમાં આવ્યો. અલ્પકાળમાં તો પૂર્ણાનંદની પ્રાપ્તિ, એમાં મોક્ષની પ્રાપ્તિ થવાની છે. પછી લખે છે કે ભવ નિવૃત્તિ રૂપ થયું એ જ્ઞાન, એવા સમ્યક દર્શનને હું નમસ્કાર કરું છું. એ 31મી ગાથા, ભૂલે ચૂકે પણ ઇન્દ્રિય જ્ઞાનને જો જ્ઞાન માનશે તો ધર્મ નહીં થાય કર્મ થશે, ધર્મ નહીં થાય પણ ભાવ કર્મ થશે, કર્મથી બંધાયા કરશે નિમિત્ત રૂપે. એ 31મી ગાથાનો જન્મ કેમ થયો એનો એક ભૂમિકા છે. શિષ્ય પ્રશ્ન કરે છે ઉપર, હવે તીર્થંકર કેવળી પરમાત્માની નિશ્ચય સ્તુતિ કહે છે, 6મી ગાથાથી 6મી 27મી 28મી 29મી 30મી ગાથાથી એમ ચાલ્યું, પરંપરા ચાલે છે ને, કે તીર્થંકર ભગવાનનો દેહ જોઈ અને અમે તો સાક્ષાત તીર્થંકર ભગવાનની સ્તુતિ કરીએ છીએ. અને તીર્થંકર ભગવાનનો દેહ છે તે જ તીર્થંકર છે, તે જ આત્મા છે, તે જ જીવ છે. ભલી દેહથી કોઈ જીવ જુદો હોય અમને ખ્યાલમાં આવતું નથી. માટે અમે તો નિમનાથ ભગવાનની સ્તુતિ કરીએ છીએ તો કાળું શરીર છે તો એને એ રીતે સ્તુતિ કરીએ છીએ. એવી રીતે કોઈ સાંભળા, કોઈ રૂપાળા, કોઈ સુવર્ણવર્ણા, એમ અનેક પ્રકારના શરીરના રંગો હોય છે જોઈ તીર્થંકરના. તો કહે છે કે એ દેહને જોઈને અમે સ્તુતિ કરીએ છીએ અને એ સ્તુતિ જે અમને ધર્મ થાય છે, સ્તુતિ ભક્તિ પૂજા. આ કહે છે કે તું દેહને જીવ માનીને સ્તુતિ કરી રહ્યો છો તે તો બંધનું કારણ છે તને. ભલે થોડો પિનભાવ થાય પણ એમાં પાપ મોટું થાય છે. અરે કોઈને એકલું થાય છે કે હારે પાપ થાય છે? કોઈ થાય છે ત્યારે પાપ ન થાય એમ તર્ક કરે અજ્ઞાની. સમજાણવામાં કઈ? કેમ કે એને પુણ્ય અને પાપ બે પ્રકારની વ્યાખ્યા ચારિત્રના દોષમાં કરી છે, પણ શ્રદ્ધાના દોષમાં પાપ થાય છે એ જગતને ખબર નથી. પંચાધ્યાયમાં તો ત્યાં સુધી આવ્યું કે અસંગની જીવને તો મિથ્યાત્વના પરિણામ શું એની ખબર જ નથી. અસંગની એટલે મન વગરનું પ્રાણી, અને સંગની એટલે મનવાળો પ્રાણી. ચાર ગતિમાં જીવો મનવાળા પણ છે, એમાં પણ સંગનીઓમાં પણ કોઈ કોઈ જીવ કોઈ વખતે મિથ્યાત્વનું શું સ્વરૂપ છે એનો વિચાર એને ઉભે છે. કોઈ કોઈને કોઈ વખતે મિથ્યાત્વ પાપ છે એ બધા જાણતા નથી. હિંસા જૂઠ ચોરી એ પાપ, અને અહિંસાદીના પરિણામ તે પુણ્ય, એમ ચારિત્રના વિભાવના બે ભાગ પાડીને એકને પાપ ને એકને પુણ્ય તીવ્ર કષાય તે પાપ, અને કષાયની મંદતા થઈ તે પુણ્ય. પણ એ પુણ્ય પાપ કરતા જુદું જે મિથ્યા દર્શન મિથ્યાત્વ વિપરીત માન્યતા જીવ તત્વ જેવું છે એવું ન માનતા એને વિપરીત માને, એનું નામ મિથ્યાત્વ. અને મિથ્યાત્વમાં પાપ અને પુણ્ય બે ભેદ નથી. શ્રદ્ધાની વિપરીતતામાં પુણ્ય ને પાપ બે ભેદ નથી. ચારિત્રની વિપરીતતામાં પુણ્ય પાપ બે ભેદ વ્યવહારે પડે છે, નિશ્ચય ભેદ નથી. આમાં તો વ્યવહારે બે ભેદ પડતા નથી. તીવ્ર કષાય હોય મિથ્યાત્વનો, અગ્રહિત મિથ્યાત્વ હોય તો પાપ, અને ગ્રહિત મિથ્યાત્વ થાય તો પણ પાપ. ગ્રહિત મિથ્યાત્વ જાય ને અગ્રહિત મિથ્યાત્વ રે તોય પાપ, અને અગ્રહિત મિથ્યાત્વ ગળવા મને તો પણ પાપ. એમાં પાપ અને પુણ્ય બે ભેદ નથી. થોડો તત્વનો અભ્યાસ કરે તો સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે એને ખ્યાલમાં આવી જાય, ને દોષ જાણે તો દોષ ટાળે, દોષને દોષ ન જાણે તો દોષ કેમ ટાળી શકે? ડાયાબિટીસ થયું છે, ડાક્ટરને કહે કે ડાયાબિટીસ થયું છે મને, ખબર પડી ગઈ તો એનો ઉપાય કરે, પણ દોષને દોષ ન જાણે, લાડવા ખાધા કરે. સમજી કે અમારા એક સગા હતા, એને ખબર હતી કે ડાયાબિટીસ છે, પણ જમવા બેસે ત્યારે એક લાડવો, બે લાડવા, ત્રણ લાડવા, પણ આ તમે રહેવા દો ભાઈ, તમને તકલીફ થશે, મને ખબર છે ડાયાબિટીસ. ખબર હોય અને ટાળે નહીં તો એના જેવો તો કોઈ મૂરખ. અને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય, ખ્યાલમાં આવે તો ગ્રહિત મિથ્યાત્વ છોડી દેવું એક સમયમાં, સમાજના કારણે. એમ અગ્રહિત મિથ્યાત્વ આત્મા જ્ઞાતા હોવા છતાં આત્માને કરતા માને અગ્રહિત મિથ્યાત્વ છે, નિગોદના સંસ્કાર છે. આત્મા જ્ઞાતા છે, સર્વથા જ્ઞાતા છે, રાગાદીનો કરતા આત્મા સ્વભાવમાં, સ્વભાવમાં એ વાત નથી, અજ્ઞાનમાં છે, અજ્ઞાનથી ઉભી થયેલી વાત છે. એમ મિથ્યાત્વનું પરિણામ એમાં એક જ પ્રકાર પાપ, પાપને પાપ. અહીંયા કહે છે કે જો ભાવ ઇન્દ્રિયને જ્ઞાન માન્યું તો એ મિથ્યાત્વનું પાપ તને લાગશે, એની કરતા બુદ્ધિ નહીં છૂટે, એનો મહિમા નહીં છૂટે શાસ્ત્ર જ્ઞાનનો, આત્માનો મહિમા નહીં આવે. આત્માના મહિમા વિના એ ઇન્દ્રિય જ્ઞાન જીતી શકાતું નથી. ત્યારે અહીંયા સમાજ સ્તુતિ કરે છે ભગવાનની, સાક્ષાત તીર્થંકર ભગવાન સમુદ્રમાં બિરાજમાન છે હો, એવો પ્રકાર લીધો છે, અને અમે એની સ્તુતિ કરીએ છીએ, વંદના કરીએ છીએ, તો અમને ધર્મ થાય કે નહીં? કે એમાં ધર્મ ન થાય, એમાં શુભ ભાવથી પુણ્ય બંધાય, ને પુણ્ય બંધાય અને સ્વર્ગમાં જાય તો દુઃખી થાય. શું કહ્યું? અહીંયા શેઠિયા સુખી ને સ્વર્ગમાં દુખી. અહીંના શેઠિયા જો મિથ્યાત્વ હોય તો દુઃખ દુઃખી ને દુઃખી છે. મિથ્યાત્વ ના ફળમાં સુખ હોય શકે નહીં. મિથ્યાત્વ નો દોષ કોઈને લાગતો નથી. આ દોષ લાગે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, એ બધું એને દુઃખ લાગે છે. અને અહિંસા એ પુણ્ય અને ધર્મ માને છે. અહિંસા, અહિંસાના બે પ્રકાર, એક નિશ્ચય અહિંસા અને એક વ્યવહાર અહિંસા. નિશ્ચય અહિંસા તો એને કહેવાય કે જ્યાં મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થાય અને આત્માનો આનંદ આવે અને આત્મા ભાવ મરણથી બચી જાય એનું નામ નિશ્ચય અહિંસા છે. જ્યાં રાગની ઉત્પત્તિ ન થાય એને પરમાત્મા અહિંસા કહે. અહિંસાના સ્વરૂપની ખબર નહીં. અહિંસા એટલે જીવને બચાવવો. જીવને બચાવી તો શકતો નથી, પણ બચાવવાનો જે કરુણાનો દયાનો ભાવ આવે એને અહિંસા કહેવાય છે. એ અહિંસા પણ કર્તા બુદ્ધિ સહિતની હોય તો એ હિંસામાં પરિણમ થઈ જાય છે. મિથ્યાત્વનો દોષ લાગે છે. જીવને બચાવવા કે ન બચાવવા, બચાવવા ન બચાવવાનો પ્રશ્ન નથી. આર્ય જીવને દયાનો ભાવ આવે. એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પંચ ઇન્દ્રી જીવ એ મરે નહીં, જોઈને ચાલે, એનું જીવનચર્યા પણ એ પ્રકારનું હોય, પણ હું એને બચાવું છું એ અભિપ્રાય તારો ખોટો છે. અને કરુણાના ભાવ, દયાના ભાવ એ પુણ્યતત્વ છે. એ પુણ્યતત્વને બંધનું કારણ માનજે. જો પુણ્યને ધર્મ માનીશ તો મિથ્યાત્વનો દોષ. પુણ્ય છોડવાની વાત નથી. પુણ્યથી તું ધર્મ માની બેઠો છો એ મિથ્યા માન્યતા છોડી દે. પુણ્ય છોડીને ક્યાં પાપમાં જાય તું? એવો ઉપદેશ તો અન્યમતી પણ આપતા નથી. પુણ્ય છોડ અને પાપ કરો એવો અન્યમતી પણ ઉપદેશ આપતા નથી. તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના માર્ગમાં એ વાત તો છે નહીં. પણ પુણ્યથી ધર્મ માની રહ્યો છો અને ભાવ ઇન્દ્રિયથી જ્ઞાન માની રહ્યો છો, એ બે તારી ભૂલ છે. ઓલું જ્ઞાન પણ નથી ને ઓલું ધર્મ પણ નથી. ત્યારે સ્તુતિ કરતા કહે છે કે હવે ત્યારે નિશ્ચય સ્તુતિ કેવી રીતે કરવી જેમાં આત્મહિત થાય, કલ્યાણ થાય? એ વ્યવહાર સ્તુતિથી તું માની રહ્યો છો. હવે નિશ્ચય સ્તુતિની વાત સાંભળ. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ એટલે ખરી, નિશ્ચય એટલે ખરું, વ્યવહાર એટલે ઉપચાર. જેમાં પહેલા અને પછી વધારે સ્તુતિની વાત કરવી છે. એટલે પહેલા અમે એક નિશ્ચય સ્તુતિની વાત એવી રીતે કરીએ છીએ કે જેમાં મોહનો નાશ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય, એ પહેલી સ્તુતિ છે. આ સ્તુતિ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે. બીજી જે સ્તુતિ છે એ ગ્રસ્ત અવસ્થામાં થતી નથી, એ મુનિ અવસ્થામાં થાય. બે પ્રકાર સ્તુતિના, નિશ્ચય સ્તુતિના બે પ્રકાર પાડે છે. નિશ્ચય સ્તુતિના કે પહેલા તો ગ્રેય નાયકનો જે શંકર દોષ ટળે તે એને પ્રથમ નિશ્ચય સ્તુતિ પ્રગટ થાય છે. એ કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે. અપૂરો વાત છે. તેમાં પહેલા જ્ઞેય જ્ઞાયક. હવે જ્ઞેય શું ને જ્ઞાયક શું? જ્ઞેય અને જ્ઞાયક એના સંકર દોષનો પર્યાય. એટલે જ્ઞેય જુદું છે અને જ્ઞાન ભિન્ન છે. જ્ઞાયક એને એક માને, જ્ઞેય અને જ્ઞાયક એને એક માને, એને શંકર દોષ કહેવામાં આવે છે. શંકર એટલે ખીચડો. મગની દાળ જુદી ને ચોખા જુદા. જુદા હોય ત્યાં સુધી તો આ ચોખા છે ને આ મગની દાળ છે. જ્યાં ભેગા કર્યા ને ચૂલે ચડાવ્યું ત્યાં એ બે નામ ગયા. શું કહ્યું? બે નામ વયા ગયા અને ખીચડી થઈ ગઈ. એમ આજ્ઞાયક પરમાત્મા અંદર દેહ દેવળમાં, દેહ થી ભિન્ન પરમાત્મા અંદર બિરાજમાન છે. હો બધાની પાસે અને એક એની પાસે સમય સમયે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન ને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છે, અને એ ઇન્દ્રિય જ્ઞાનના જેટલા વિષયો છે એ પણ જ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય જ્ઞેય, એના વિષયો જ્ઞેય, અને દ્રવ્ય ઇન્દ્રિયા એ પણ ત્રણેય પ્રકાર જ્ઞેયમાં જાય છે. એ જ્ઞેયથી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે. શું કહ્યું? જેમ રાગથી આત્મા ત્રણેય કાળ ભિન્ન છે, રાગ ને આત્મા એક વસ્તુ નથી, એમ આ દુકાનનું જ્ઞાન હોય કે ભણતરનું જ્ઞાન હોય એની વાતો દૂર રહો, પણ શાસ્ત્ર જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જુદો છે એને એકમેક માનવા, એને શંકર દોષ એટલે વિચ્છાતોનો દોષ જે થતો હતો વ્યવહાર સ્તુતિમાં પૂન થતું હતું, પણ સાથે જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થતો હતો. દેહને આત્મા એક માનીને સ્તુતિ કરતો હતો, હવે દેહને આત્મા ભિન્ન જાણીને આત્માની સ્તુતિ કરે છે. નિશ્ચય સ્તુતિ સ્વાશ્રિતો, વ્યવહાર સ્તુતિ પરાશ્રિતો. એ જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહારના ભેદ જ્ઞાન કરીને બે તત્વ ભિન્ન છે, જ્ઞેય તત્વ ભિન્ન છે અને જ્ઞાયક તત્વ ભિન્ન છે. જ્ઞાયક છે એમાં એ જ્ઞાયક તો જ્ઞાયકને જાણવા રૂપે પ્રણવે છે, તે જ્ઞાયક છે. અને જો એ જ્ઞાન ઓર જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે તો એ જ્ઞાન ન રહ્યું પણ એ જ્ઞેય થઈ ગયું, એનું નામ ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સર્વથાભિન્ન છે. આ સર્વથાના પ્રયોગ શાસ્ત્રમાં ઠીક ઠેકાણે આવે છે, એનું હેતુ છે. સર્વથાથી ચમકે છે જગત, કથનચિત ભિન્ન કયો પણ સર્વથા ભિન્ન. તો ભેદ જ્ઞાનની પરાકાષ્ઠામાં સર્વથા ભિન્ન કયા વિના ભેદ જ્ઞાન થઈ શકતું નથી, કેમ કે સર્વથા અભિન્ન માની રહ્યો છે. પુનપાપથી આત્મા સર્વથા અભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સર્વથા અભિન્ન માની બેઠો છે. સર્વથા અભિન્ન માની બેઠો છે એને કહે છે કે સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્નમાં આત્માનો અનુભવ થાય છે, અને આત્માનો અનુભવ થતા અતિન્દ્રિય જ્ઞાન આત્માથી કથનચિત ભિન્ન અભિન્ન એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન અનુભવમાં, અનુભવના કાળમાં ત્યાદવાદનો જન્મ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ત્યાદવાદ નથી, અજ્ઞાનમાં ત્યાદવાદ નથી, અનુભવ જ્ઞાનમાં ત્યાદવાદનો જન્મ થાય છે. કોક સમ્યક દર્શન પામે છે એનું કારણ શું? કે કેટલાક તો પિંડમાં અટકા ને કેટલાક તો શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માયનું સાચો દોષ નથી. સમય સાચો, સમય સાગવતી શાસ્ત્ર છે, અદભુત શાસ્ત્ર છે. સમયસાર હાથમાં આવે ને ભાવથી ભણે અને એનો મોક્ષ ન થાય એમ કોઈ મને નહીં. ભાવથી ભણવું જોઈએ, આત્માના લક્ષ્ય ભણવું જોઈએ, આત્માથી થઈને સાંભળવું જોઈએ, આત્માથી થઈને વાંચવું જોઈએ, આત્માથી થઈને વિચાર કરવો જોઈએ.
ભાવથી ભણવું વ્યાખ્યા,
ભાવની ભણવું કે હું તો એક જ્ઞાનાનંદ આત્મા જાણનાર 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 છું. હા હા, મને તો જાણનાર જણાય છે, પ્રત્યક્ષ થવા પહેલા પણ મને તો પરોક્ષમાં પણ જાણનાર જણાય છે, એને ભાવથી ભણ્યું કહેવામાં આવે છે.
અનુભવ જ્ઞાનમાં ત્યાદવાદનો જન્મ થાય છે,
જન્મ થાય છે.
વિશ્લેષણ કરો,
અનુભવ જ્ઞાનમાં ત્યાદવાદનો જન્મ એટલા માટે થાય છે કે પહેલા સર્વથા ભિન્ન કહ્યું ને, પરિણામ માત્ર થી આત્મા સર્વથા ભિન્ન. સર્વથા ભિન્ન ત્યાદવાદનો દ્યોતક નથી, કથનથી ભિન્ન અભિન્ન ત્યાદવાદનો દ્યોતક છે. હવે સર્વથા જયારે ભિન્ન કહે છે, પર્યાય માત્ર થી પ્રમત્ત પ્રવૃત્તિ સર્વથા ભિન્ન છું, હું તો જ્ઞાયક છું. અનુભવ થયો, જે અનુભૂતિ થઈ પેલા પર્યાય ને સર્વથા ભિન્ન કહી હતી એમાં અનુભવ થયો, એ અનુભૂતિ થી આત્મા કથનથી ભિન્ન ભિન્ન એવું અનુભવ જ્ઞાન માં જણાય છે. હવે એ અનુભૂતિ ની પર્યાય થી પણ સર્વથા ભિન્ન નથી તેમ સર્વથા ભિન્ન નથી તો જ્ઞાન નો દોષ આવશે. ફરીથી જરા સૂક્ષ્મ છે ફરીથી લેશો લેશો છે તો ઘેરો છે કે અનાદિકાળથી જેને આત્માનો અનુભવ નથી થયો એને પ્રથમ શું કરવું જોઈએ કે પરિણામ માત્ર થી મારો આત્મા ભિન્ન છે. કેમ કે પરિણામ નાશવાન છે હું અવિનાશી છું, પરિણામ સાપેક્ષ છે હું નિરપેક્ષ છું, પરિણામ અનિત્ય છે હું નિત્ય છું. એમ બે દ્રવ્યને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન કરી અને પર્યાયની આરે એકત્વ બુદ્ધિ હતી એ તૂટી જાય છે. એકપણાની માન્યતા તૂટે છે. એકત્વ વ્યક્ત આત્માને કહીશ એમ કહ્યું છે ને અનંત ગુણથી એકપણું અને પરિણામ માત્ર થી વિભક્ત જુદા એવું ભેદજ્ઞાન કરતા જીવને અનંતકાળથી અનુભવ નથી હોવો એવો અનુભવ થાય છે. એ અનુભવ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. એ શુદ્ધ જ્ઞાનને અનુભૂતિ કહો કે ભાવ શુદ્ધ જ્ઞાન કહો, એ અનુભવ કાળમાં એવું જાણ્યું કે મારો આત્મા આ જે પર્યાય પ્રગટ થઈ નિર્મળ નિર્વિકારી અનુભૂતિની પર્યાય સમ્યક જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થયા એ પરિણામથી મારો આત્મા કથનચિત ભેન ને કથનચિત અભિન છે એનું નામ શાદવાદ છે. એ નિર્મળ પર્યાય સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા ભિન્ન પણ નથી સમ્યક જ્ઞાન એમ જાણે છે. અનુભવના કાળમાં શાદવાદ નો જન્મ થાય,
અનુભવના કાળમાં એવું એને જ્ઞાન થાય,
જ્ઞાન થાય છે. કેમ કે આ શાદવાદી અનેકાંતિક જ્ઞાનનું પડખું છે. દ્રષ્ટિના વિષયમાં શાદવાદનો અભાવ છે, આત્મામાં શાદવાદનો અભાવ એટલે કે દ્રષ્ટિના વિષયમાં શાદવાદનો અભાવ. કથનચિતને દ્રષ્ટિ સ્વીકારતી નથી. સર્વથા શુદ્ધ છું, સર્વથા પરિપૂર્ણ છું, સર્વથા મુક્ત છું. એ સર્વથાનો દ્યોતક છે દ્રષ્ટિ. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ સાથે જ્ઞાન પ્રગટ થાય. એ જ્ઞાન પ્રગટ થાય એ કથનચિત ભિન્ન ભિન્ન જાણે. જો જાણે નહીં તો જ્ઞાન ખોટું ને દ્રષ્ટિ ખોટું.
અનુભવના કાળમાં જ્ઞાન પણ થાય ને શ્રદ્ધા પણ.
શ્રદ્ધા રે ને જ્ઞાન થાય, શ્રદ્ધા રે ને જ્ઞાન થાય એને જ્ઞાન એમ જાણે કે કથનચિત આ જ્ઞાન પ્રગટ થયું ને. અતિન્દ્રિય જ્ઞાન હો, ઇન્દ્રિય જ્ઞાન ની વાત નથી. એ જ્ઞાન મારા આત્માથી કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન ક્યું? નિશ્ચય ની અપેક્ષા એ જોઉં છું ભિન્ન છે અને વ્યવહારથી જોઉં તો અભિન્ન છે. એવો નિશ્ચય વ્યવહાર એક સમયમાં પ્રગટ થાય. શું કહ્યું? હા, વ્યવહાર નહીંથી જોઉં તો મારો આત્મા અનુભૂતિથી અભિન્ન છે. એ વ્યવહાર નહીંથી કહ્યું ને. જો નિશ્ચય નહીંથી કહીએ તો પર્યાયના નાશ્ય દ્રવ્યનો નાશ થઈ જાય અને વ્યવહારથી અભિન્ન કહીએ તો આનંદ અનુભવ નહીં આવે. આ સર્વથાભિન 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 કર્યા કર. અનુભવના કાળમાં કથનચિત અભિન્ન થાય છે. આ થાય પરિણામથી, પોતાના પરિણામ નિર્મળ પરિણામથી. આમાં ક્યાં દોષ આવ્યો? આ બધી નહીં જેમ છે તેમ સુરક્ષિત રહી ગઈ. શ્રદ્ધા પણ થઈ પ્રગટ અને જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું. એ જ્ઞાન જાણે છે. આહા, એ ઉત્પાદ વૈથી કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન જે સર્વથા ભિન્ન કહ્યું તું એમાં અનુભવ થયો. અનુભવ થતો જ્ઞાન પ્રગટ થયું એ કથનચિત ને જાણે છે. શ્રદ્ધા કથનચિત ને સ્વીકારતી નથી અને જ્ઞાન કથનચિત ને સ્વીકાર કર્યા વિના રહેતું નથી. જો જ્ઞાન કથનચિત ને ન સ્વીકાર કરે તો જ્ઞાન નથી, અજ્ઞાન છે, વિચાર નથી.
માટે શ્રદ્ધા રહે છે ને જ્ઞાન જાણે છે.
જ્ઞાન જેમ છે તેમ
જાણે છે.
જાણે છે, જાણવા રૂપે પ્રણમે છે. દ્રવ્ય ને દ્રવ્ય રૂપ, પર્યાય ને પર્યાય રૂપ જાણે છે. જાણ્યા જ કરે છે. આ પણ કથનચિત ભિન્ન અભિન્ન એવો વિકલ્પ નથી. કથનચિત ભિન્ન અભિન્ન એવું અંતરમાં જ્ઞાનનું પરિણમન થયા જ કરે છે એટલે જ્ઞાનનો દોષ આવતો નથી. અંદરની વાત છે બધી.
જરાક
શું કહ્યું? દ્વારા આ ભગવાન જે આત્મા છે, એક આત્મા છે ને, બે પડખા છે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. આત્મા દ્રવ્ય રૂપે પણ છે અને પર્યાય રૂપે પણ આત્મા જ છે. એ આત્માનો જ ભેદ છે પર્યાય. આખા પદાર્થની સિદ્ધિ કરવી હોય તો બે પડખા વાળો એક આત્મા છે. સહી દ્રવ્યમાં બે પડખા, સામાન્ય ને વિશેષ. હવે એવો આત્મા એના ખ્યાલમાં આવ્યો, એ ક્યારે ખ્યાલમાં આવે કે મારા આત્માથી બીજા અનંત આત્માઓ અને અનંત પુદ્ગલ પરમાણુઓ ધર્મ ધર્માકાશ કાળ એનો મારામાં એની મારામાં નાસ્તી છે, એની મારામાં નાસ્તી છે. એટલે પર પદાર્થનો કરતા ભોગતા તો હું બિલકુલ નથી. મારે પર પદાર્થની હારે કશો એ કાંઈ લેવા દેવા સંબંધ નથી. એક આત્માને પોતે જુદો પાડે છે, છ દ્રવ્યમાંથી એક આત્માને પોતે જુદો પાડે છે. આત્મા કેવો? દ્રવ્ય ગુણ પર્યાય વાળો. ગુણ પર્યાય દ્રવ્યમ ઉત્પાદિત દ્રવ્યમ સત, એ પ્રવર્તન સાર અને તત્વાર સૂત્રમાં આવી ગયો. પણ અહીંયા અટકે નહીં, પછી સમયસાર ને નિયમસારમાં આવે તો અનુભવ થાય. અહીંયા અટકે તો પ્રમાણના પક્ષમાં આ ગૂંથું ખાઈ જાય, મનુષ્ય ગવારી જાય. હવે એવો જે આત્મા, એનો એક દાખલો આપો તો ખ્યાલ આવે. સમજી ગયા? વિષય જરા સૂક્ષ્મ છે, અધૂરો રહેશે તો બપોરે લેશું આપણે, ટાઈમ તો થઈ ગયો છે. તમને દાખલો આપો કે એક ફ્રૂટવાળાની દુકાને એક ભાઈ ગયા લેવા, મારે તો એક મોસમી જોઈ છે, બે મોસમીના મારી પાસે પૈસા પણ નથી, મારે તો એક મોસમી જોઈ છે. પછી કે ભાઈ આ મોસંબી છે, આ સફરજન છે, આ દાળમ છે, અહીંયા છ પ્રકારના ફ્રૂટ છે, સાતમો પ્રકાર મારી પાસે નથી. ફ્રૂટવાળા કહ્યું છ દ્રવ્ય કે છ પ્રકારનું ફ્રૂટ છે, આનો આ ભાવ આનો ભાવ. મારે પૈસા બહુ ઉતાવળ છે, મારે જલ્દી જવું છે, મને તમે એક મોસંબી આપી દો. કે મોસંબીનો ઢગલો છે, એમાંથી પાર ડઝન અડધો ડઝન મને તો એક મોસંબી જોઈ, બીજી મોસંબી તમારી પાસે રાખો. સમજાણવામાં? એક જીવને જુદો તૈરો, બાકી અનંત જીવોની મારામાં નાસ્તી, અનંત સિદ્ધોની મારામાં નાસ્તી. જો એક મોસંબીમાં બીજી મોસંબીઓનો અભાવ, એક મોસંબીમાં બીજા ફ્રૂટનો પણ અભાવ.
બહુ બઢિયા. પાંચ ફ્રૂટ છોડી દીએ અને બીજી બધી મોસમી છોડી દી,
છોડ દીયા, એક મોસમી લઈ લ્યા.
વાહ સાહેબ, વાહ.
અચ્છા, એક મોસમી લેકર ગયા ઘર, સમજે? બે રૂપિયા આપ્યા એક મોસમી ના. હવે આમ ખાતો નથી, આમ ખ્યાલ ને ખાતો નથી. સમજાય છે કઈ આમાં? પછી હવે પરથી તો ભેદ ના જ કરીને મોસમી લીધી એક, હવે અંદર માં પાછો ભેદ જ્ઞાન કરવા બેઠો. પ્રમાણ માંથી આવ્યો, પ્રમાણ માંથી નહીં દ્વારા આ રસ છે તે ઉપાધિ છે અને છાલ ને બીજ તે હે છે. પ્રક્રિયા કરી રસ ચૂસવા માંડ્યો, રસ પૂરેપૂરો ચૂસી લીધો. પૈસા બે રૂપિયા આપ્યા ને, એક ટીપું રહેવા ના દઈએ, બધું ચૂસી લઈએ. સમજી ગયા? આમ એકાગ્રતા થાય ને, પૂરો આનંદ આવી
જાય.
એમ પેલા પરથી જુદો પડે અને પછી પર્યાયથી જુદો પડે આત્મા, ત્યારે અનુભવ થાય. હવે અનુભવ થાય જયારે આત્માને, ત્યારે આત્માને આશરે જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ, તે દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન અને જ્ઞાન અપેક્ષાએ સર્વથા ભિન્ન કે સર્વથા ભિન્ન? જો જ્ઞાનના પડખે સર્વથા ભિન્ન ને સર્વથા ભિન્ન કહેશે તો જ્ઞાન ખોટું, અને શ્રદ્ધાના પડખે એને ભેળવી દેશે કથનચિત. હું પણ કથનચિતમાં આવને, શ્રદ્ધા કે નહીં શ્રદ્ધા કે સર્વથા ભિન્ન ને હું સ્વીકારું છું, જ્ઞાન કે કથનચિત ભિન્ન ભિન્ન સ્વીકારું છું. જ્ઞાન ને શ્રદ્ધા સાથે રહીએ, એક કથનચિત ને સ્વીકારે, એક સર્વથા ને સ્વીકારે, બે મિત્ર થઈ રહીએ, અલ્પકાળમાં મુક્તિ.
તે પણ નિર્વિકલ્પ,
નિર્વિકલ્પ છે, વિકલ્પ ક્યાં છે?
દૃષ્ટાંત સમજમાં આવ્યા છે.